आचार्य जिन शासनोन्नति करा पूज्या उपाध्याय का श्री सिद्धांत सुपाठ का मुनिवरा रत्नत्रया राधिका पंचैते परमेष्टिनं प्रतिदिनं कुर्वन्तु वो मंगलम्।
मोक्ष मार्ग प्रकाशक एमा परिशिष्ट चौथु उपादान निमित्तनी चिट्ठी। पंडित बनारसीदास जी आ उपादान निमित्तनी चिट्ठी लखी छे। गई काले आपणे एमांथी थोड़ी बात समझ्या। अहीं पंडित जी चौभंगी आपणने समझावे छे। उपादान निमित्तनी चिट्ठी मां अहीं चौभंगी नो विचार कर्यो छे। उपादान निमित्त विषे घणो लखायुं छे। उपादान निमित्तना दोहरा एमां उपादान निमित्तना संवाद द्वारा उपादान निमित्तने समझावामां आव्युं छे। अहीं एक बीजी अपेक्षाथी वात समझावामां आवी छे। आ चौभंगीनी वात करवामां आवी छे। चौभंगीनी अंदर बे वस्तुने लेवामां आवे अने बे वस्तुने शुद्ध ने अशुद्ध तरीके लेवामां आवे अने पछी ए कॉम्बिनेशन जे रीते काम करे ए एमां एक प्रिंसिपल छे। एटले निमित्त लईए आपणे अने उपादान लईए तो निमित्त बे प्रकारे होई शके। निमित्त शुद्ध पण होय अने अशुद्ध पण होय। उपादान लईए तो उपादान पण शुद्ध पण होय अने अशुद्ध पण होय। हवे एटले एना चार भेद कई रीते थाय तो कि ज्यारे निमित्त शुद्ध होय अने उपादान पण शुद्ध होय एवू बनी शके। आमां जे चौथा भेद तरीके लेवामां आव्युं छे एमां बंने शुद्ध लेवामां आव्या छे। शुद्ध निमित्त अने शुद्ध उपादान। ए रीते अशुद्ध निमित्त अने अशुद्ध उपादान बंनेने अशुद्ध लईए जे अहींया सौथी पहला भेद तरीके लेवामां आव्युं छे ते। पछी बीजा भेद तरीके अशुद्ध निमित्त अने शुद्ध उपादान लीधुं छे अने त्रीजा भेदमां शुद्ध निमित्त अने अशुद्ध उपादान। એટલે એમ ચાર ભેદ અહીંયા કરી અને વસ્તુનું સ્વરૂપ સમજાવવામાં આવે છે। ચૌભંગીનું સ્વરૂપ અહીંયા સમજાવવું છે। હવે જ્ઞાન ગુણ અને ચારિત્ર ગુણ એ બંને જુદા જુદા છે એની પહેલા વાત આપણને સમજાવી અને એ જ્ઞાન ગુણ અને ચારિત્ર ગુણ ને અહીંયા લઈ અને આ ચૌભંગી દર્શાવી છે। તો આપણે જે ગઈકાલે કર્યું એનું સહેજ પુનરાવર્તન કરીએ કે પહેલું લીધું અહીંયા અશુદ્ધ નિમિત્ત અને અશુદ્ધ ઉપાદાન, બીજું અહીંયા લીધું અશુદ્ધ નિમિત્ત અને શુદ્ધ ઉપાદાન, ત્રીજું શુદ્ધ નિમિત્ત અને અશુદ્ધ ઉપાદાન અને ચોથું શુદ્ધ નિમિત્ત અને શુદ્ધ ઉપાદાન। એમાં એમ કહે છે કે સમ્યક દ્રષ્ટિપૂર્વક દ્રવ્યની એક સમયની અવસ્થા લેવાની। એક સમયની અવસ્થા એટલે કોઈ એક સમયે, સમુચ્ચ વાત નથી લેવાની। સમુચ્ચ તો આખી વસ્તુ જે કઈ રીતે થયું એ વાત નથી અહીંયા લેવી, પણ એક વખતમાં કોઈ એક સમયની અવસ્થા જે લઈએ તો એ વખતે શું હોય એ વાત કરવી છે। એટલે કોઈ સમયે જીવની અવસ્થા આ પ્રકારની હોય છે। એમાં પહેલું કે જાણરૂપ જ્ઞાન, જાણવા રૂપે જ્ઞાન અને વિશુદ્ધતા રૂપ ચારિત્ર, એટલે બંને અહીંયા તો શુદ્ધ લીધા। જ્ઞાન જાણવાવાળું છે એ પણ શુદ્ધ લીધું અને વિશુદ્ધતા રૂપ ચારિત્ર લીધું, એટલે જે શુદ્ધિની વૃદ્ધિ થઈ રહી છે, અશુદ્ધિ ઘટી રહી છે એવું ચારિત્ર, જે અહીંયા ઉપર ભેદ જે આપ્યા એમાં ચોથા પ્રમાણે ચોથો ભેદ કહેવાય। બીજું કોઈ વખતે એવું હોય કે અજાણ રૂપ જ્ઞાન, એટલે જ્ઞાન જાણવાવાળું નથી અને વિશુદ્ધતા રૂપ ચારિત્ર, એટલે જો જ્ઞાનને આપણે નિમિત્ત કહીએ અને ચારિત્રને ઉપાદાન કહીએ અહીંયા જ્ઞાનના નિમિત્તે ચારિત્ર થાય એમ જો લઈએ તો પછી એમાં એવી રીતે થાય કે જ્ઞાનને આપણે નિમિત્ત તરીકે મૂકીએ તો અહીંયા જે નિમિત્તનો ભેદ જે આપ્યો છે અશુદ્ધ નિમિત્ત અને શુદ્ધ ઉપાદાન બીજો ભેદ એ થયો કે અજાણરૂપ જ્ઞાન અને વિશુદ્ધતારૂપ ચારિત્ર. ત્રીજા ભેદમાં અહીંયા કહ્યું છે કે કોઈ સમયે જાણવારૂપ જ્ઞાન અને સંકલેશરૂપ ચારિત્ર, એટલે જ્ઞાન બરાબર છે પણ ચારિત્ર જે છે તે બરાબર નથી. એ ત્રીજો ભેદ કે શુદ્ધ નિમિત્ત અને અશુદ્ધ ઉપાદાન. અને ચોથું અહીંયા જે લીધું છે કે કોઈ સમયે અજાણરૂપ જ્ઞાન અને સંકલેશરૂપ ચારિત્ર, એટલે બંને અશુદ્ધ, બંને અશુદ્ધ, જે સૌથી પહેલા ભેદમાં લેવામાં આવ્યું તે અશુદ્ધ નિમિત્ત અને અશુદ્ધ ઉપાદાન. જે સમયે જ્ઞાનની અજાણરૂપ ગતિ અને ચારિત્રની સંકલેશરૂપ ગતિ બંને અશુદ્ધ, તે જ સમયે નિમિત્ત અને ઉપાદાન બંને અશુદ્ધ, બંને અશુદ્ધ છે. જે સમયે અજાણરૂપ જ્ઞાન વિશુદ્ધરૂપ ચારિત્ર, જ્ઞાન અજાણરૂપ એટલે જ્ઞાન નથી બરાબર, ચારિત્ર બરાબર, તે સમયે અશુદ્ધ નિમિત્ત છે અને ઉપાદાન શુદ્ધ. ત્રીજું, જે સમયે જાણરૂપ જ્ઞાન, જ્ઞાન બરાબર છે અને સંકલેશરૂપ ચારિત્ર, તે સમયે નિમિત્ત શુદ્ધ અને અશુદ્ધ ઉપાદાન. જે સમયે જાણરૂપ જ્ઞાન અને વિશુદ્ધતારૂપ ચારિત્ર, તે સમયે નિમિત્ત અને ઉપાદાન બંને શુદ્ધ. એ પ્રમાણે જીવની અન્ય અન્ય દશા સદાકાળ અનાદિકાળથી છે. આ જુદી જુદી આ ચાર રીતે બતાવ્યું એ પ્રમાણે જીવની દશા હોય છે. જ્યારે જીવની દશા ચોથી જે દશા અહીંયા કહી કે જે સમયે જાણરૂપ જ્ઞાન અને વિશુદ્ધતારૂપ ચારિત્ર એટલે નિમિત્ત અને ઉપાદાન બંને શુદ્ધ, એવી દશા જ્યારે જીવની હોય ત્યારે એને ધર્મ થાય, ત્યારે એને ધર્મ થાય. સૌથી પહેલી દશા જે છે અજાણરૂપ જ્ઞાન અને વિશુદ્ધરૂપ ચારિત્ર એટલે બંને અશુદ્ધ, અશુદ્ધ નિમિત્ત અને અશુદ્ધ ઉપાદાન, એમાં કાંઈ ધર્મ થાય નહીં, એમાં કંઈ પણ ધર્મ થાય નહીં. અને જ્યારે જાણરૂપ જ્ઞાન અને સંકલેશરૂપ ચારિત્ર એટલે અહીંયા નિમિત્ત જે છે, જ્ઞાન જે છે, નિમિત્ત જે છે એ બરાબર કહ્યું છે પણ ચારિત્ર બરાબર નથી, એટલે ઉપાદાન એનું અશુદ્ધ છે, એટલે ઉપાદાન તૈયાર નથી અને નિમિત્ત બરાબર છે, તો એને એમ થઈ શકે કે જો એ સમુસરણમાં બેઠો હોય એટલે નિમિત્ત તો બરાબર મળ્યું હોય પણ એના એનું એના પરિણામ એવા હોય તો એને ધર્મ થાય નહીં, કદાચ શુભ ભાવ વર્તે. બીજી વાત એ છે કે જે સમયે અજાણરૂપ જ્ઞાન અને વિશુદ્ધરૂપ ચારિત્ર એટલે ઉપાદાન બરાબર છે પણ જ્ઞાન બરાબર મળતું નથી, એવી જ્યારે દશા હોય ત્યારે ખરેખર જોવા જઈએ તો એ ચારિત્રની અપેક્ષાએ એના જે ભાવ હોય એ બધું બરાબર હોય, શુભ ભાવ વધારે વિશેષતાથી હોય પણ જ્ઞાન સાચું મળ્યું ન હોય એટલે બિચારાને શુભ ભાવને કારણે બંધ પડે, દેવની ગતિ વગેરે પ્રાપ્ત કરે પણ કંઈ આગળ બીજો કંઈ પુરુષાર્થ કરી શકે નહીં. તો આ ચાર વસ્તુ અહીંયા દર્શાવી. જાણરૂપ જ્ઞાન એ જ્ઞાનની શુદ્ધતા કહેવાય, વિશુદ્ધરૂપ એ ચારિત્રની શુદ્ધતા કહેવાય, અજ્ઞાનરૂપ એ જ્ઞાનની અશુદ્ધતા કહેવાય તથા સંકલેશ રૂપે ચારિત્રની અશુદ્ધતા કહેવાય. હવે તે સંબંધી વિચાર સાંભળો. મિથ્યાત્વ અવસ્થામાં કોઈ સમયે જીવનો જ્ઞાન ગુણ જાણરૂપ હોય ત્યારે તે કેવું જાણે છે? મિથ્યાત્વ અવસ્થામાં કોઈ સમયે જીવનો જ્ઞાન ગુણ જાણરૂપ હોય ત્યારે તે કેવું જાણે છે? તે એવું જાણે છે કે લક્ષ્મીપુત્ર, બલત્ર ઇત્યાદિ પ્રત્યક્ષ પ્રમાણરૂપ મારાથી ન્યારા છે, હું મરીશ અને સૌ અહીં જ પડ્યા રહેશે, અથવા એ સૌ જશે અને હું પડ્યો રહીશ, કોઈ કાળે એ સર્વથી મારે એક દિવસ વિયોગ છે, એવું જાણપણું મિથ્યાદ્રષ્ટિને થાય તે તો શુદ્ધતા કહેવાય, પરંતુ એ શુદ્ધતા સમ્યક શુદ્ધતા નથી પણ ગર્ભિત શુદ્ધતા છે. જ્યારે વસ્તુનું સ્વરૂપ જાણે ત્યારે સમ્યક શુદ્ધતા છે, તેવી શુદ્ધતા ગ્રંથિભેદ વિના હોય નહીં, પરંતુ ગર્ભિત શુદ્ધતા તે પણ અકામ નિર્જરા છે. ગર્ભિત શુદ્ધતા આ પ્રમાણે જે વાત કરવામાં આવી કે ભાઈ હું જુદો છું એક તો એ વાત રહી, હું એમનાથી જુદો છું અને એ મરશે ત્યારે હું અહીંયા પડ્યો રહીશ, અથવા તો હું જઈશ ત્યારે એ લોકો અહીંયા હશે, એટલે મારે એક દિવસ એનો વિયોગ તો છે જ. એવું જે મિથ્યાદ્રષ્ટિને જે જાણપણું થયું છે એનો દાખલો આપી અને એમ કહે છે કે એમાં સમ્યક શુદ્ધતા નથી. સમ્યક શુદ્ધતા કેમ નથી? કેમ કે વસ્તુનું સ્વરૂપ એટલે આત્માનું સ્વરૂપ હજી એને બરાબર જાણ્યું નથી. આત્માનું સ્વરૂપ જેમ છે તેમ જાણવું જોઈએ ને. એ ન જાણ્યું હોય ત્યાં સુધી આવું જે જાણપણું છે એને અહીંયા પંડિતજીએ એમ કહ્યું કે એ ગર્ભિત શુદ્ધતા છે અને એ અકામ નિર્જરા છે. એ અકામ નિર્જરા છે એટલે એવી નિર્જરા તો થાય, કેમ કે જે સમય આવે છે તે એવો હોય કે જ્યારે એને કોઈક કર્મ જે છે એનો વિપાક આવ્યો હોય, એની સ્થિતિ પૂરી થઈ હોય તો ઉદયમાં આવીને કરી જાય એટલે નિર્જરા થાય, એ અકામ નિર્જરા હોય છે. વળી કોઈ સમયે તે જીવનો બીજા પાના ઉપર વળી કોઈ સમયે તે જીવનો જ્ઞાન ગુણ અજાણ રૂપ છે. જ્ઞાન ગુણ અજાણ રૂપ છે એટલે જ્ઞાન જાણવાવાળું નથી. પહેલા જે લેવામાં આવ્યું હતું એની અંદર એને જ્ઞાન ગુણને અહીંયા જાણવા રૂપ લીધો હતો મિથ્યાદ્રષ્ટિને, અને હવે અહીંયા જે લેવું છે એમાં કહે છે કે કોઈ સમયે તે જીવનો જ્ઞાન ગુણ અજાણ રૂપ છે, તે ગેલછા રૂપ હોય છે, તેથી કેવળ બંધ છે. તે પ્રમાણે મિથ્યાત્વ અવસ્થામાં કોઈ સમયે ચારિત્ર ગુણ વિશેષ રૂપ હોય છે, તેથી ચારિત્ર આવરણ કર્મ મંદ છે, તે મંદતાથી નિર્જરા છે, તથા કોઈ સમયે ચારિત્ર ગુણ સંકલેશ રૂપ હોય છે, તેથી કેવળ તીવ્ર બંધ થાય છે. એ પ્રમાણે મિથ્યાત્વ અવસ્થામાં જે સમયે જાણરૂપ જ્ઞાન અને વિશુદ્ધતારૂપ ચારિત્ર છે, જાણવારૂપ એ જ્ઞાન થયું છે અને વિશુદ્ધતારૂપ ચારિત્ર છે, તે સમયે નિર્જરા છે. જે સમયે અજાણરૂપ જ્ઞાન જ્ઞાન જાણવાવાળું નથી અને સંકલેશરૂપ ચારિત્ર છે તે સમયે બંધ છે, કેમ કે જ્ઞાન જાણતું નથી એટલે એ ભૂલો વધારે કરશે અને વધારે એના ભાવ પાપના થશે. એટલે અજાણરૂપ જ્ઞાન અને સંકલેશરૂપ ચારિત્ર બંને વસ્તુ બરાબર નથી, એ વખતે એને બંધ વધારે પ્રમાણમાં થશે, એટલે કે નિજરા તો અલ્પ થશે અને ઘણો બંધ થાય. બંને વસ્તુ ખરાબ છે ને, અજાણરૂપ જ્ઞાન છે અને સંકલેશરૂપ ચારિત્ર છે, જ્ઞાન પણ નહીં ને ચારિત્ર પણ નહીં, આવી દશા છે ત્યારે તો શું થશે? અલ્પ નિજરા થાય અને ઘણો બંધ થાય. બંને ખરાબ છે એટલે ઘણો બંધ થાય, એટલો બધો બંધ થાય કે સામે જે સ્થિતિબંધને કારણે સ્થિતિ પૂરી થતાં જે કર્મની નિજરા થાય છે એના કરતા ઘણા વધારે એ કર્મ બાંધી લે, એટલે એને તો એમ જ કહેવાય કે એને નિજરા થતી જ નથી, એ તો બંધ જ કરી રહ્યો છે. તમને એક ભાગ નિજરા થાય અને દસ ભાગ તમને નવો કર્મ બંધ થાય તો કર્મનું બેલેન્સ વધે કે ઘટે? ઘણું વધે. તેથી એ અલ્પની અપેક્ષાએ મિથ્યાત્વ અવસ્થા વિશે કેવળ બંધ કહ્યો, એટલા માટે એને એમ જ કહેવાય કે ભાઈ એકલો બંધ જ છે તને, બીજું કંઈ છે જ નહીં. એ વખતે નિજરા હોય તો કે નિજરા તો થવાની જ છે, કોઈ પણ કર્મ આવે એનો સ્થિતિ બંધ કયો છે ને, તો સ્થિતિ એની પૂરી થાય એટલે એ અકામ નિજરા કોઈ પણ કારણ વગર એ ઉદયમાં આવી અને એની નિજરા તો થવાની જ છે. પણ એ સમયે જો અજ્ઞાન અવસ્થા છે અને સંકલેશ ચારિત્રરૂપ ચારિત્ર છે, ચારિત્ર પણ એટલું જ ખરાબ, અજ્ઞાન મિથ્યાત્વ ખૂબ છે, તો શું કરે એ જીવ? કર્મ બાંધે, બીજું કાંઈ કરે નહીં. આ વાતને બહુ સમજવા જેવી છે કે આપણને સમ્યક દર્શન નથી અને જરાક પણ બીજી રીતે પણ કંઈક જ્ઞાન તરફ દ્રષ્ટિ થઈ નથી અને માત્ર એકલા આ જે ભવ મળ્યો છે એમાં જે કંઈ સામગ્રી વગેરે પૂર્વના કર્મના અનુસાર એના પુણ્યને કારણે જે મળ્યું છે એમાં ને એમાં આપણે રાચી રહીએ, જરાય જ્ઞાન નથી અને એમાં ને એમાં આપણે રાચી રહીએ છીએ એટલે પરિણામ બધા કેવા થાય? સંકલેશ રૂપ ચારિત્ર વર્તે છે તો શું થાય? એકલો બંધ જ થાય, એટલે પાપનો બંધ થાય, બીજું કંઈ થાય નહીં. પાપ 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 સિવાય બીજું કંઈ થાય નહીં. પૂર્વને હું લઈને આવ્યા છીએ એટલે અત્યારે ખ્યાલ નથી આવતો આ બધા જે છે ને. એને ઘણા લોકો મને પ્રશ્ન કરે છે કે ભાઈ જો તમે બધું ગમે તે કહેતા હો પણ જો અહીંયા અમેરિકામાં લોકો સુખી છે કે નથી એમ કહો, અહીંયા બધાને જેટલું મળે છે એટલું આપણે ત્યાં ઇન્ડિયામાં મળે છે. આ બધાને અહીંયા બધાને સામાન્યમાં સામાન્ય માણસને એમ કે કાર હોય છે, આમ ઘર હોય છે, બધું હોય છે કે નહીં, કેટલું સારી રીતે રહે છે બધા. તમે પાપ પાપની વાત કરો પણ એ બધાને કેવું છે? હવે આ આવા પ્રશ્ન ઘણાએ મને પૂછ્યા છે, ઘણી વાર પ્રશ્નો તો થયો છે. એ એવું કેમ, આ દેશમાં એવું કેમ છે? મેં કહ્યું એ પૂર્વના પાપાનું બંધી પુણ્યને ભોગવી રહ્યા છે. કોઈ માણસ પાસે 1 કરોડ રૂપિયા હોય અને એ વાપરે જાય વાપરે જાય વાપરે જાય ત્યાં સુધી, પણ પછી એનું બેલેન્સ ક્રશ થઈ રહ્યું છે, એના તરફ એ લક્ષ્ય જ નથી આપતો, તો પછી તો એ ભિખારી થવાનો છે કે નથી થવાનો? એવી દશા એમની પુણ્યની છે કે પૂર્વના પુણ્ય જે છે અત્યારે એના કારણે એમને મળ્યું છે, પણ બીજું કંઈ પુણ્ય તો છે નહીં, એને પાપ જ કરી રહ્યા છે, તો શું થવાનું છે? એટલે એ વાત સમજવા જેવી છે કે આપણા પરિણામો કેવા થઈ રહ્યા છે એનો તો જરાક વિચાર કરવો કે નહીં. પૂર્વના પુણ્યને કારણે આ બધું મળ્યું છે એમાં આપણી મહેનત નથી. હજી મૂર્ખાઓને જાણે પછી એમ જ છે કે હું કંઈક કરું છું ને હું કમાઉં છું ને હું હોશિયાર થઈ ગયો ને ઇન્ડિયાથી આવ્યો ને મેં માસ્ટર કર્યું એટલા માટે, અને એ ક્યાંય હવામાં ઉડે છે. છોકરીઓ બધી ઘણી વખત તો આપણને એમ લાગે કરે ભાઈ તું તારો ધર્મ ભૂલીને દીકરી શું કરે છે. ઘણી વખત મને અંદરમાં આંખમાં આંસુ આવી જાય, અહીંયા આવે એટલે આખું જીરવી જ નથી શકતા, જેને કહીએ ને જીરવી ન શકે એવું થઈ જાય છે. પ્રભુ આ બધું મળ્યું છે તો પૂર્વના પુણ્યને કારણે તને મળ્યું છે, એથી કરીને તું હોશિયાર થઈ ગયો કે હોશિયાર થઈ ગઈ શું કરે છે તું? જરાક તો ધર્મ તરફ પાછું વળીને જદાર તો જો તો ખરા. આ તારી બુદ્ધિને હોશિયારીથી નથી મળ્યું, તને પૂર્વના પુણ્યને કારણે મળ્યું છે એટલે તું બધું ભૂલી જાય એ કેમ ચાલે? માત્ર એ ભોગમાં ને ભોગમાં, પાપમાં ને પાપમાં, પછી તારી પાસે રહેશે શું? આવતો ભાવ તારો શેનો થશે? તિરિંચનો થશે, ખરાબમાં ખરાબ ભાવ થશે, અળસિયામાં જઈશ. વાત એ અહીંયા કરવી છે. આમાં બહુ સરસ રીતે વાત કરી કે બંને જયારે એવા છે, અજાણરૂપ જ્ઞાન અને સંકલિત રૂપ ચારિત્ર છે, તે સમયે એ પૂર્વના કર્મ જે છે એ ઉદયમાં આવે ને ખરી જાય એટલે નિર્જરા તો થવાની છે. કેમ કે એ કોઈ પણ કર્મ જે છે દરેક સમયે સમયે કોઈને કોઈ કર્મ જે છે એનો સ્થિતિબંધ પ્રમાણે એનો અંત આવવાનો હોય એટલે આવે જ. પણ એ તો એક નાનું કર્મ તમારું એ વખતે ખરી જાય છે, પણ એની સામે તમે બીજા કેટલા બધા કર્મ બાંધી લો છો એટલે વિશેષતાથી તો બંધ જ છે, અને એમાં પાપનો બંધ જ થાય. બીજું શું થાય? જ્ઞાન નથી એટલે શું કરવાનો છે? પુણ્યનો પણ નહીં થાય. આ દશામાં જીવ ક્યાં કઈ તરફ એ જઈ રહ્યો છે એને કેવી રીતે ખબર પડે? કેવી રીતે આપણે બતાવવું કે ભાઈ તું કઈ તરફ જઈ રહ્યો છે? ઘરમાં તું જે બધું લઈને બેઠો છે અને અમારે તો અમેરિકામાં આમ જોઈએ, અમારે અમેરિકામાં આમ 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 કરી, અને તું બધું પાપ જ કરી રહ્યો છે, આ બધું શું કરી રહ્યો છે? જો નાખો સવારથી સાંજ સુધીમાં તારી પ્રવૃત્તિ બધી પાપની, તારા ભાવ એવા. આજે લોન મૂવર આવ્યો કે નહીં, લોન મૂવ કરીને પેલું છાંટી ગયો અને આ બધું જીવોની હત્યા કરે છે તું, તને એવા ને એવા, પણ અંતરમાં એમ ભાવ નથી થતો કરે બિચારા જીવો મરી જાય છે, એટલું બધું તને એ જ આખો દિવસ ચાલી રહ્યું છે. અને વધારામાં લઈને પાછો બેઠો હોય, ઘરમાં બહાર રાખતો હોય કે ભાઈ અમારે અમેરિકન ફ્રેન્ડ રહ્યા ને એટલે અમારે બહાર રાખવો પડે. અરે મૂર્ખાના સરદાર, તું શું કરી રહ્યો છે? આ બધું શું કરી રહ્યો છે? એકલા પાપ 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 પાપ. પૂર્વના પુણ્યને કારણે તને આ બધું મળ્યું છે, એમાં તું આટલા બધા પાપ કરે છે તો શું કરીશ તું? આ ભાવ તારો સુધારવા માટે છે મનુષ્યનો, કે પછી આગળ તારે ક્યાં જવું છે? કોઈ વિચાર જ ન મળે. જો અહીંયા ઉદાહરણ આપ્યું છે પંડિતજી કે કોઈ પુરુષને નફો થોડો અને નુકસાની ઘણી હોય તો તે પુરુષ ટોટાવાળો, એટલે નુકસાનીવાળો જ કહેવાય. પરંતુ બંધ નિજરા વિના જીવ કોઈ અવસ્થામાં નથી. બંધ અને નિજરા બંને તો થયા જ કરે છે. જો વિશુદ્ધતા વડે નિજરા ન થતી હોય તો એકિન્દ્રિય જીવ નિગોદ અવસ્થાથી વ્યવહાર રાશિમાં કોના બળથી આવે? એટલે એને નિજરા તો દરેક જીવને થાય જ છે, પણ નિજરા વધારે છે કે બંધ વધારે છે એની વાત છે. ત્યાં તો જ્ઞાન ગુણ અજાણરૂપ, ગેલછારૂપ, અબુદ્ધરૂપ છે, તેથી જ્ઞાન ગુણનું તો બળ નથી. બિચારાને એવી જ્યારે હોય દશા એકિન્દ્રિયમાં તો કેવી વાત છે, અને જ્ઞાન ગુણનું તો કોઈ બળ મળતું જ નથી, તેથી જ્ઞાન ગુણનું તો બળ નથી. વિશુદ્ધ રૂપ ચારિત્રના બળથી જીવ વ્યવહાર રાશિમાં ચડે છે. જીવ દ્રવ્યમાં કસાયની મંદતા થાય છે તેથી નિર્જરા થાય છે. એ મંદતાના પ્રમાણમાં ચારિત્ર ગુણની શુદ્ધતા જાણવી, ચારિત્ર ગુણની એટલી શુદ્ધતા થાય છે. હવે બીજો પણ વિસ્તાર સાંભળો કે જ્ઞાનનું જાણપણું અને ચારિત્રની વિશુદ્ધતા. બંને મોક્ષ માર્ગમાં અનુસારી છે. મોક્ષ માર્ગમાં આ જ હોય, બીજું કંઈ હોય નહીં. જ્ઞાન બરાબર, જ્ઞાનનું જાણપણું બરાબર જે છે, જ્ઞાન બરાબર જાણવાવાળું, અને વિશુદ્ધતા રૂપ ચારિત્ર હોય, જેમાં ચારિત્ર દિવસે 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 વિશેષતાથી શુદ્ધિ પામતું જાય, અશુદ્ધિ ચારિત્રમાં ઘટતી જાય, એવું ચારિત્ર અને બેલી બાજુ જ્ઞાન પણ એ પ્રમાણે હોય, અને જ્ઞાનમાં પણ હંમેશા એનો ક્ષયોપશમ એટલું ઉઘાડે વધતો જાય એવી અવસ્થા હોય, એ માર્ગાનુસારી છે. તેથી બંનેમાં વિશુદ્ધતા માનવી, પરંતુ વિશેષ એટલું કે ગર્ભિત શુદ્ધતા એ પ્રગટ શુદ્ધતા નથી. એ બંને ગુણની ગર્ભિત શુદ્ધતા જ્યાં સુધી ગ્રંથિભેદ થાય નહીં ત્યાં સુધી મોક્ષ માર્ગ સાધે નહીં. જો ગર્ભિત શુદ્ધતા વિશે વાત આપણને સૌથી પહેલા જે કર્યું ને એ ગર્ભિત શુદ્ધતા કહી, સૌથી પહેલા કે પેલો મિથ્યાદ્રષ્ટિ છે અને એ માને છે કે આ બધા પુત્ર ને પત્ની ને લક્ષ્મી ને બધાથી હું જુદો છું, એવી જે વાત કરવામાં આવી એટલું જે એ જ્ઞાનની એ ગર્ભિત શુદ્ધતા એમાં કહેવામાં આવી. એવી રીતે ગર્ભિત શુદ્ધતા જે છે એ તો પડેલી છે, પણ એટલાથી કામ નહીં થાય, એને સાથે સાથે ગ્રંથિભેદ કરવો પડે. સૌથી પહેલા આગળના પાને વાત કરી છેલ્લી લીટીમાં તે શુદ્ધતા ગ્રંથિભેદ વિના હોય નહીં, પરંતુ ગર્ભિત શુદ્ધતા છે અને એ અકામ નિજરા થાય છે. એટલે અહીંયા જ્યારે આ હોય, જ્ઞાનનું જાણપણું અને ચારિત્રની વિશુદ્ધતા હોય, ત્યારે એને આ વસ્તુ ગ્રંથિભેદ તરત જ થાય, અને ગ્રંથિભેદ કરે તો એનું કામ થઈ જાય છે. એટલે એ બંને ગુણની ગર્ભિત શુદ્ધતા જ્યાં સુધી ગ્રંથિભેદ થાય નહીં ત્યાં સુધી મોક્ષ માર્ગ સાધે નહીં. પરંતુ જીવને ઉર્ધ્વતા કરે, અવશ્ય કરે જ. એટલે જો અત્યારે આપણે જ્ઞાન કરી રહ્યા છીએ, સાચું છે, સારું છે, અને ચારિત્રમાં પણ આપણે એ રીતે બરાબર છીએ, હવે આ વખતે આપણે ઉર્ધ્વતા તો કરી રહ્યા છીએ, અવશ્ય ઉર્ધ્વતા થાય, પણ હજી મોક્ષ માર્ગ સધાતો નથી. એટલે ગ્રંથિભેદ કરીએ એટલે મોક્ષ માર્ગમાં આવી ગયા, પછી તો હવે નક્કી થઈ ગયું, ગ્રંથિભેદ થાય, સમ્યક દર્શન થાય, અને પછી તો આંગળીને વેઢે ગણાય એટલા બે ચાર પાંચ ભવ કે વધુમાં વધુ 15 ભવ, અને પછી કેવળ જ્ઞાન પ્રાપ્ત કરી અને મોક્ષમાં જવાય. એટલે અહીંયા એ વાત કરી છે કે ઉર્ધ્વતા કરે, અવશ્ય કરે જ, પણ મોક્ષ માર્ગના કારણરૂપ તે ન થાય. એ બંને ગુણોની ગર્ભિત શુદ્ધતા જ્યારે ગ્રંથિભેદ થાય ત્યારે એ બંનેની શિખા ફૂટે, અને ત્યારે એ બંને ગુણ ધારા પ્રવાહ રૂપે મોક્ષ માર્ગ તરફ ચાલે. જ્ઞાન ગુણની શુદ્ધતા વડે જ્ઞાન ગુણ નિર્મળ થાય, અને ચારિત્ર ગુણની શુદ્ધતા વડે ચારિત્ર ગુણ નિર્મળ થાય, અને તે કેવળ જ્ઞાનનો અંકુર તથા તે યથાખ્યાત ચારિત્રનો અંકુર છે. એમ કેવળ જ્ઞાન થાય અને યથાખ્યાત ચારિત્ર થાય. એટલે ગ્રંથિભેદ કરવો, આ બંને થયું છે જ્યારે એવી દશા જ્યારે તમને હોય એ વખતે બસ એક જ પુરુષાર્થ હોય ગ્રંથિભેદ. ગ્રંથિભેદ એટલે શું? ગ્રંથિ બંધાઈ છે આપણને મિથ્યાત્વની જે ગાંઠ બંધાઈ જે છે, કે મારા સિવાય બીજું જે છે ત્યાં હું મારાપણું માનું, એકત્વ બુદ્ધિ કરું છું, એ ગ્રંથિ છે, એ ગાંઠ બંધાઈ છે, એને આપણે છોડવાની, અથવા તો ગ્રંથિ કહીએ ગાંઠ તો એને આપણે ગાંઠને આપણે છેદવાની. શું છેદવું ને કરવાનું? કે હું એ બધાથી જુદો, હું એટલે આત્મા, અને હું એટલે સ્વ કહેતા આ સ્વ છે એ પરથી જુદું, અને પરની અંદર બધું આવી જવું જોઈએ. પરમાં શું આવે? આ બધા પર પદાર્થો આવે, સંયોગો એ કરીને જે કંઈ મળ્યા છે તે, એ જીવરૂપે કે અજીવરૂપે જે બધા આપણને સંયોગ રૂપે મળ્યા છે એ બધાથી હું જુદો, એ બધાના ભાવથી પણ હું જુદો, અને એમનું લક્ષ કરતા એમના તરફ હું ધ્યાન આપું છું, એમનું લક્ષ્ય કરું છું, તો જે મારા ભાવ થઈ રહ્યા છે એ બધા વિભાવ ભાવ, એ મારા જ છે, પણ એ બધા વિભાવ ભાવથી પણ હું જુદો, હું ત્રણે કાળ રહેવાવાળો શુદ્ધ જ્ઞાયક માત્ર છું, એમ ગ્રંથિભેદ કરવાનો. એમ અહીંયા ગ્રંથિભેદ કરવાનો, સ્વ અને પરનો ભેદ કરવાનો, બસ કરવાનું જીવે આટલું છે. એનો ખૂબ વિચાર કરવો, જુદા જુદા પાસાથી વિચાર કરવો, આ શાસ્ત્રોના અભ્યાસ દ્વારા વિચાર કરવો, ગુરુદેવની વાણી સાંભળવી. કાંજી સ્વામીએ એટલા બધા પ્રવચન આપ્યા છે અને દરેક પ્રવચન પૂર્ણ પ્રવચન છે. એક પ્રવચન પણ જો આખું બરાબર સાંભળવામાં આવે તો એના ભાવમાં એવા તણાઈ જઈએ આપણે કે આપણને સમ્યક દર્શન થાય. એટલા માટે આપણે એ પ્રવચનને છે ને એને ભાવરૂપે લેવા, એને માહિતી રૂપે નહીં લેવા. માહિતી રૂપે જો લેશો તો પંડિત થવાશે, સમ્યક દર્શન ક્યારેય નહીં થાય. એ મહત્વનું છે. આપણે કંઈ માહિતી બધી યાદ નથી રાખવી, વસ્તુના ભેદ કંઈ યાદ નથી રાખવા, તપના કેટલા ભેદ 12 ભેદ, 6 અંતરંગ, 6 બાહ્ય. હવે એના નામ ભૂલી જવાય તો કંઈ વાંધો નહીં, ફરી પાછું પુસ્તકમાં જોઈ લેવાય, એકાદ બે નામ ભૂલી પણ જવાય કોઈ વાર, તો એ કેટલી બધી માહિતી છે. પણ મૂળ વાત યાદ રહેવી જોઈએ કે અંતરંગ તપ કેવી દશા છે અને બાહ્ય તપ કઈ રીતે છે, એની સાથે રહેતી વસ્તુ છે, એ તપ થઈ જાય છે, એ જે ભાવ ગુરુદેવ જે આપે અને એવા અંતરંગ તપના ભાવને પકડી અને આપણે જે દશામાં જઈએ એ વાત મહત્વની છે. એટલે એવી ઘણી વસ્તુઓ છે કે જેમાં ભાવરૂપે ભાવના પ્રવાહમાં આપણે તણાઈએ એ મહત્વનું છે, નહીં કે આપણે એ વસ્તુને તોડી નાખીએ, માહિતીમાં બનાવીને 1, 2, 3, 4માં તોડી નાખીએ, એનો વિચાર કરીએ, પંડિતાએ કર્યા કરીએ, એ કોઈ કામનું નથી. અહીંયા એ ગ્રંથિભેદની વાત કરી છે ને, એટલે એના ઉપરથી મને વિચાર આવ્યો કે આપણે એવો ભાવ અંતરમાં જાગે કે હા આ બધું દેખાય, એટલે તરત એક ભાવ આવે કે આ બધું આ બધા રૂપને હું એ મારા રૂપે શા માટે જોઉં છું, કેમ કે હું રમેશ છું, એટલે પછી એ બધું મારું થાય છે. જો હું રમેશ ન હોઉં તો આ મારી આસપાસ જેટલા સ્વજનો છે એ મારા ક્યાં થવાના છે, એ રમેશ થવાને કારણે થયા છે ને. આપણે આજે રમેશ બન્યા વગર જો જીવીએ તો એ બધા ભગવાનાત્મા, તરત જ વાત બદલાઈ જાય. રમેશ થઈએ છીએ એટલે એમ થાય છે ને કે આ કોમ્પ્યુટર આવડે છે ને કોમ્પ્યુટર મારું છે. રમેશ થઈએ એટલે એમ થાય છે ને કે હું ઓપ્થેલ્મોલોજિસ્ટ, આપણે રમેશ જ નથી થવું. તો પછી આગળ વધીએ કે ભાઈ મનુષ્ય થઈએ છીએ એટલે આ બધા પ્રશ્નો કેટલા બધા આવે ને કે ભાઈ મનુષ્ય થઈએ એટલે આમ કરો તેમ કરો આ બધું, પણ મનુષ્ય જ નથી આપણે, ભગવાન આત્મા છીએ. તો પછી એ બધું ક્યાં રહ્યું, આ કમાવું ને ખાવું ને પીવું ને આ બધું ક્યાં, કોને માટે, કોનું રહ્યું, કશું નથી. આપણે આ 3 ટાઈમ આ જ રીતે ખાવું ને આ જ રીતે નાહવું ને આ જ રીતે કપડાં પહેરવા, આ બધું મનુષ્યને એમ માટે છે ને, મનુષ્ય ન હોઈએ તો ક્યાં રહ્યું, એ બધું શિષ્ટાચાર ક્યાં રહ્યો, આત્માને એવા કોઈ શિષ્ટાચાર છે, આમ વાળ ઓળવાને આમ કરવું ને આ કરવું, આવા કપડાં પહેરીને બહાર જવું ને બહાર જવાના કપડાં જુદા ને આના કપડાં જુદા ને એક્સરસાઇઝના કપડાં જુદા ને આ બધું શું છે, કોને, એ નથી આપણે, એ છીએ જ નહીં મનુષ્ય, આપણે આત્મા છીએ. તો પછી એ ક્યાં આવ્યું, બધું કટ શોર્ટ થઈ જાય. તો પછી થાય છે કે આ બધું હું ગાંઠપણ શું લઈને બેઠો છું, તો આ બધા ગાંઠપણો હું લઈને શું બેઠો છું, હું બધાથી ભિન્ન છું, આમ ભિન્ન પડવાનું છે ને એમાં પ્રવાહમાં એમાં જવાય. પ્રભુ હું બધાથી ભિન્ન, ભગવાન આત્મા આ બધું મારું કંઈ છે નહીં, માત્ર આ પર્યાયને લઈને બેસવાને કારણે આ બધાને હું પકડીને બેસી ગયો છું, એમાં ક્યાં મારું છે, એમ આપણે છૂટા પડીએ છીએ, એમ એનાથી છૂટા પડાય. વારંવાર આવો વિચાર કરીએ, એવો અભ્યાસ કરીએ, એવા મનોમંથન ચિંતન કરીએ તો એમ ગ્રંથિભેદ થાય, સ્વથી બધું જુદું પડે, પરથી પોતે જુદો પડી જાય, સ્વ પોતાને અનુભવમાં આવે. આજે આપણે આ પૂરું કરીએ, વધારે વિસ્તાર નથી કરવો. ઘણો બધો વિચાર તો આજે આવ્યો છે, જાણે એમ થાય છે કે એની જ વાત કરીએ એક કલાક સુધી. તો અહીંયા આપણે આગળ વાત કરીએ. પ્રશ્ન એમણે એક કર્યો છે કે તમે કહ્યું કે જ્ઞાનનું જાણપણું અને ચારિત્રની વિશુદ્ધતા એ બંનેથી નેજરા થાય છે, ત્યાં જ્ઞાનના જાણપણાથી તો નેજરા થાય એ તો હું માનું છું, પરંતુ ચારિત્રની વિશુદ્ધતાથી નિજરા કેવી રીતે થાય એ હું સમજતો નથી, તેનું સમાધાન. શું પ્રશ્ન કર્યો કે જ્ઞાન જે છે એની વાત કરી અને ચારિત્રની, એ બંનેની વાત તમે કરી કે જ્ઞાનથી અને વિશુદ્ધ ચારિત્ર એ બંનેથી નિજરા થાય એમ તમે જ્યારે કહ્યું તો જ્ઞાનના જાણપણાથી નિજરા થાય એ હું માનું છું, પણ ચારિત્રની વિશુદ્ધતાથી નિજરા કેવી રીતે થાય એ સમજાવો. સાંભળ, વિશુદ્ધતા સ્થિરતારૂપ પરિણામથી કહીએ છીએ, એ સ્થિરતા યથાખા ચારિત્રનો અંશ છે. શું કહ્યું, વિશુદ્ધતા સ્થિરતારૂપ પરિણામથી કહીએ છીએ. જો સમ્યક દર્શન સમ્યક જ્ઞાન રૂપે આત્મામાં રહેવું એનું નામ નિશ્ચય ચારિત્ર. હવે એમાં જેટલી સ્થિરતા થાય એટલું એ ચારિત્ર વિશેષ કહેવામાં આવે. હવે એમાં સ્થિરતા થાય એમ પરિણામ જે છે એવા પરિણામ થાય તો એ ચારિત્ર કહેવાય, એ વિશેષતાથી ઉત્કૃષ્ટ ચારિત્ર કહેવાય. એટલે એ સ્થિરતાની વાત કરે છે કે વિશુદ્ધતા સ્થિરતારૂપ પરિણામથી કહીએ છીએ. વિશુદ્ધતા એટલે શુદ્ધિની વૃદ્ધિ થવી, અશુદ્ધિ ઘટવી, બરાબર છે. એટલે એ સ્થિરતારૂપ પરિણામ થાય તો એ કહેવામાં આવે. એટલે સ્થિરતા જે છે એ ખરેખર તો એવું યથાખ્યાત ચારિત્રનો અંશ કહેવામાં આવે. યથાખ્યાત ચારિત્ર એટલે કેવળ જ્ઞાન થાય અને જે રીતે ચારિત્ર છે એ યથાખ્યાત ચારિત્ર છે. એવું ચારિત્રના અંશરૂપ જે છે એ આ સ્થિરતા છે. જેમ જેમ સ્થિરતા વધે છે તેમ તેમ એ યથાખ્યાત ચારિત્ર તરફ આગળ વધી રહ્યો છે એમ કહેવામાં આવે. એ અપેક્ષાએ વિશુદ્ધતામાં શુદ્ધતા આવી, બરાબર છે. આગળ પ્રશ્ન કર્યો છે કે તમે વિશુદ્ધતાથી નિર્જરા કહી, પણ હું કહું છું કે વિશુદ્ધતાથી નિર્જરા નથી પણ શુભ બંધ છે. જો આ એક સરસ વાત મૂકી તો એનું સમાધાન આપ્યું છે કે ભાઈ સાંભળ, એ તો તારું કહેવું ખરું છે, વિશુદ્ધતાથી શુભ બંધ અને સંકલેશતાથી અશુભ બંધ. સંકલેશ પરિણામ, ખરાબ પરિણામથી અશુભ બંધ, શુભ પરિણામથી શુભ બંધ થાય. એટલે વિશુદ્ધતાથી શુભ બંધ અને સંકલેશતાથી અશુભ બંધ એ તો હું પણ માનું છું, પરંતુ એમાં બીજો ભેદ છે તે સાંભળ. અશુભ પદ્ધતિ અધોગતિનું પરિણમન છે. અશુભ પદ્ધતિ અધોગતિનું પરિણમન છે તથા શુભ પદ્ધતિ ઉર્ધ્વગતિનું પરિણમન છે. તેથી અધોરૂપ સંસાર અને ઉર્ધ્વરૂપ મોક્ષ સ્થાન છે એમ સ્વીકાર, તેમાં શુદ્ધતા આવી એમ માન, માન એમાં નુકસાન નથી. તું આ રીતે માન, કઈ રીતે માનવાનું કહ્યું છે કે શુભ અને અશુભ પદ્ધતિ, એટલે શુભ પદ્ધતિ છે તે ઉર્ધ્વગતિનું પરિણમન અને અધોરૂપ સંસાર, તેથી અધોરૂપ સંસાર અને ઉર્ધ્વરૂપ મોક્ષ, ઉર્ધ્વરૂપ મોક્ષ થયું એમ સ્વીકાર કર, એમ સ્વીકાર, તેમાં શુદ્ધતા આવી એમ માન, માન એમાં નુકસાન તને નથી એમ. વિશુદ્ધતા સદાકાળ મોક્ષનો માર્ગ છે, પરંતુ ગ્રંથિભેદ વિના શુદ્ધતાનું જોર ચાલતું નથી ને. ગ્રંથિભેદ થાય ત્યારે શુદ્ધતાનું જોર થશે ને, બાકી તને ગર્ભિત શુદ્ધતા પડી હોય તો એથી કંઈ આગળ વધાતું નથી. એટલે વિશુદ્ધતા જે છે એ જ ખરેખર સદાકાળ મોક્ષનો માર્ગ છે. હવે એમાં આગળ એ રીતે સમજાવે છે અહીંયા તો કે જો હવે વિચાર કર, હવે દાખલો આપો, આ પહેલા અહીંયા ભૂમિકા બાંધી, હવે કહે છે કે જેમ કોઈ પુરુષ નદીમાં ડૂબકી મારે ફરી ઉછળે ત્યારે દૈવ યોગે તે પુરુષની ઉપર નૌકા આવી જાય, એ પાછો બહાર નીકળતો એ જ વખતે ઉપર નૌકા આવી ગઈ, તો જોકે તે પુરુષ તરનારો છે તો પણ કેવી રીતે નીકળે, તેનું જોર ચાલે નહીં. ઘણો કલબલ કરે પણ કાંઈ વશ ચાલતું નથી. આમ વિશુદ્ધતાની પણ ઉર્ધ્વતા જાણવી, તે માટે ગર્ભિત શુદ્ધતા કહી. એટલે વિશુદ્ધતા જે છે એમાં ઉર્ધ્વતા જાણવી અને એ માટે ગર્ભિત શુદ્ધતા કહી. ગર્ભિત શુદ્ધતા તો છે, પણ ગર્ભિત શુદ્ધતાની અંદર ગ્રંથિભેદ થતાં એ શુદ્ધતા મોક્ષ માર્ગ તરફ લઈ જાય, ગ્રંથિભેદ થતાં એ ગર્ભિત શુદ્ધતા મોક્ષ માર્ગ તરફ ચાલી, પોતાના સ્વભાવ વડે વર્ધમાન રૂપ થઈ ત્યારે એ પૂર્ણ યથાખ્યાત પ્રગટ કહેવાય. વિશુદ્ધતાની પણ જે ઉર્ધ્વતા એ જ તેની શુદ્ધતા. વિશુદ્ધતામાં જે શુદ્ધતા જે છે એ મોક્ષ માર્ગ તરફ લઈ જનાર છે અને એમાં જેટલું ઉર્ધ્વતા થાય એટલે શુભ, ભલે શુભ પરિણામ થાય છે તે પણ છતાં પણ એ મોક્ષ માર્ગ તરફ લઈ જનાર છે, એ અહીંયા એક એ રીતે સમજાવવામાં આવ્યું. એટલે શુભભાવ કરવા એમ નથી કહ્યું, એમાં વિશુદ્ધતા થાય ત્યારે શુભ પણ હોય છે અને એ શુદ્ધતા તરફ પણ લઈ જનાર છે, એટલે બે અંશ એમાં રહ્યા છે એમ સમજાવ્યું છે. વિશુદ્ધતા જે છે, વિશુદ્ધતાની માં બંને વસ્તુ થઈ રહી છે, શુભ તો બંધ પડે જ છે પણ સાથે સાથે એ શુદ્ધિ પણ થાય છે, એટલે એ ઉર્ધ્વતા તરફ લઈ જાય છે, મોક્ષ માર્ગ તરફ લઈ જનાર છે. અહીંયા બીજું પણ કહે છે કે અને સાંભળ, જ્યાં મોક્ષ માર્ગ સાધ્યો ત્યાં કહ્યું કે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ, તથા એમ પણ કહ્યું કે જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ. પહેલી વાત એ, સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રાણી મોક્ષ માર્ગ એ તત્વાર્થ સૂત્રનું પહેલું સૂત્ર, એટલે જેણે મોક્ષ માર્ગ સાધ્યો છે ખરેખર એના માટે નિશ્ચયથી એ એમ છે, એ અપેક્ષાથી વાત છે. અને એમ પણ કહ્યું કે જ્ઞાન ક્રિયાભ્યામ મોક્ષ, એટલે જ્ઞાન ક્રિયા જે છે એ જ મોક્ષ છે, બે વાત છે ને. તો તે સંબંધી જો વિચાર કરીએ તો થોડી વધારે સ્પષ્ટતા થશે. એટલે અહીંયા કહે છે કે ચોથા ગુણસ્થાનથી માંડી 14મા ગુણસ્થાન પર્યંત મોક્ષ માર્ગ કયો, બરાબર છે, એમાં તો કોઈ શંકા નથી. ચોથા ગુણસ્થાનથી સમ્યક દર્શન થાય ત્યારે ચોથું ગુણસ્થાન આવે, ત્યારથી શરૂ કરીને ઉત્તરોત્તર આગળ વધતા 14મું ગુણસ્થાન સુધી મોક્ષ માર્ગ કયો. 14મું ગુણસ્થાન પછીથી એ જીવ મુક્તિને પ્રાપ્ત કરે, મોક્ષને પ્રાપ્ત કરે, એટલે સિદ્ધશિલા ઉપર બિરાજી જાય શરીર વિના. તેનું વિવરણ, સમ્યક રૂપ જ્ઞાન ધારા વિશુદ્ધ રૂપ ચારિત્ર ધારા, એ બંને ધારા મોક્ષ માર્ગ તરફ ચાલી. જ્ઞાન, સમ્યક જ્ઞાન અને વિશુદ્ધ ચારિત્ર, એ બંને મોક્ષ માર્ગ તરફ લઈ જાય છે. ત્યાં જ્ઞાન વડે જ્ઞાનની શુદ્ધતા અને ક્રિયા વડે ક્રિયાની ચારિત્રની શુદ્ધતા છે. અહીં પરિણતિ સ્થિરતારૂપ ક્રિયા સમજવી, અહીં પરિણતિની સ્થિરતારૂપ ક્રિયા સમજવી એટલે ચારિત્રની શુદ્ધતામાં ક્રિયાનું કહ્યું ને અહીંયા કે ક્રિયા વડે ક્રિયાની ચારિત્રની શુદ્ધતા એટલે બાહ્યક્રિયાની વાત અહીંયા નથી, બાહ્યક્રિયાની વાત નથી એટલે એ ચારિત્ર છે એમ નહીં. મોટાભાગનાની ભૂલ આ જ થાય છે, વર્તમાનમાં આ જ ચાલી રહ્યું છે કે બાહ્યક્રિયા વડે જો ચારિત્રની શુદ્ધતા કહીને, ના એમ નથી કહ્યું. પરિણતિની સ્થિરતારૂપ ક્રિયા સમજવી, ક્રિયાનો અર્થ શું સમજવાનો, પરિણતિની સ્થિરતા થાય છે તમારી પરિણતિ શુદ્ધ પરિણતિ એ સ્થિરતા રૂપે પરિણમે છે તો પછી એ ક્રિયા કહેવાય, તો એ શુદ્ધતાની ક્રિયા કહેવાય, એ ક્રિયાની વાત છે. જો વિશુદ્ધતામાં શુદ્ધતા છે તો ક્રમશઃ યથાખ્યાત ચારિત્ર રૂપ થાય છે. જો વિશુદ્ધતામાં શુદ્ધતાનો અંશ ન હોત તો કેવળીમાં જ્ઞાન ગુણ શુદ્ધ હોત અને ક્રિયા પરિણતિ અશુદ્ધ રહેત. એટલે જે વિશુદ્ધતા થઈ રહી છે એની અંદર એ નક્કી થઈ જાય છે કે એ શુદ્ધતાનો અંશ રહ્યો છે, આ સાબિત કર્યું એમણે. જો વિશુદ્ધતામાં શુદ્ધતા છે, વિશુદ્ધતામાં શુદ્ધતા છે તો ક્રમશઃ યથાખ્યાત ચારિત્ર થાય છે. જો વિશુદ્ધતામાં શુદ્ધતા ન હોત, શુદ્ધતાનો અંશ પણ ન હોત એમ સમજીએ તો શું થાત, તો કે કેવળી ભગવાનમાં જ્ઞાન ગુણ તો શુદ્ધ થતો જાત, કેવળ જ્ઞાન સુધી પહોંચે એટલે કેવળીમાં જ્ઞાન ગુણ શુદ્ધ હોત અને ક્રિયા એટલે પરિણતિ એ અશુદ્ધ રહી જાત, પણ એમ તો નથી. તેથી સિદ્ધ થાય છે કે તેમાં એટલે વિશુદ્ધતામાં શુદ્ધતા હતી, તેનાથી વિશુદ્ધતા થઈ છે. એટલે વિશુદ્ધતામાં જે શુદ્ધતા છે અને બીજી બાજુ જે ક્રિયાની વાત કરી એ તો પરિણતિની સ્થિરતારૂપ ક્રિયા સમજવાની છે. બાહ્ય ક્રિયા જે કહીએ એની, એ વ્રત તપની બાહ્યની વાત નથી, પોતે અંદરમાં કેટલો સ્થિર થયો, અંદરમાં જેટલી સ્થિરતા થાય છે એ ચારિત્ર છે, એ ચારિત્રની ક્રિયા સમજવાની છે. બરાબર છે ને? અહીંયા થોડા અર્થ સમજવાની જરૂર છે. ક્રિયા વડે ક્રિયાની ચારિત્રની શુદ્ધતા છે એમ કહ્યું ને, એ કઈ ક્રિયા, કઈ ક્રિયા, દયા દાન વ્રત તપની ક્રિયા, ના એ ક્રિયાની વાત નથી. તમારી પરિણતિની સ્થિરતા કેટલી થઈ, અંતરમાં સ્થિરતા કેટલી થાય છે એ ચારિત્રની વાત છે, ચારિત્ર બીજું કોઈ છે જ નહીં. અંતરમાં સ્થિરતા થાય એટલે પરિણામો જે છે કેવા થઈ જાય છે, પછી એમાં રાગ દ્વેષના પરિણામો પછી થતા નથી, એવા પરિણામ થાય છે, એ ક્રિયા છે. અહીં કોઈ કહે કે જ્ઞાનની શુદ્ધતા વડે ક્રિયા શુદ્ધ થઈ, પણ એમ નથી. કોઈ ગુણ અન્ય ગુણના આધારથી નથી, સર્વ અસહાય રૂપ છે. જો આ બીજી સ્પષ્ટતા કરી કે ભાઈ જ્ઞાનને કારણે થઈને પેલી ક્રિયા શુદ્ધ થઈ ગઈ એમ નથી, એ ચારિત્ર ગુણની શુદ્ધતા જે થાય છે એની શુદ્ધતા છે, અને એની શુદ્ધતા એ ક્રિયા દ્વારા થાય છે, અને એ ક્રિયા એટલે એની પરિણતિની સ્થિરતારૂપ ક્રિયા સમજવાની. બરાબર છે? જ્ઞાન ગુણ જ્ઞાનની શુદ્ધતા વડે એ કંઈ ચારિત્રની શુદ્ધતા થઈ ગઈ એમ નથી, પણ છતાં પણ જ્ઞાન જે છે જેને છે એ જ્ઞાનના નિમિત્તે ચારિત્ર શુદ્ધ થાય, એટલે શુદ્ધ જ્ઞાન નથી. જ્ઞાનની શુદ્ધતા ન હોય તો ચારિત્ર શુદ્ધ હોય જ નહીં, કેમ કે એનામાં એ જ નિમિત્ત પડ્યું હોય, એ પાછું એમ જ છે. પણ ગુણની અપેક્ષા અહીંયા વધારે સ્પષ્ટતા કરી કે એક ગુણની શુદ્ધતા એના કારણે થાય, એ બીજા ગુણને કારણે થાય એમ નથી. કોઈ ગુણ અન્ય ગુણના આધારથી નથી, સર્વ અસહાય છે, સર્વ એકબીજાની સહાય વિના છે. વળી સાંભળ, જો ક્રિયા પદ્ધતિ સર્વથા અશુદ્ધ હોત તો અશુદ્ધતાની એટલી શક્તિ નથી કે તે મોક્ષ માર્ગ તરફ ગતિ કરે. કઈ અશુદ્ધતા દ્વારા એ મોક્ષ માર્ગ તરફ નથી જવાતું, માટે વિશુદ્ધતામાં યથાખ્યાત ચારિત્રનો અંશ છે, તેથી તે અંશ ક્રમશઃ પૂર્ણ થયો. એની વિશુદ્ધતાની અંદર શુદ્ધતાનો અંશ છે અને એ શુદ્ધતા આગળ વધતા વધતા યથાખ્યાત ચારિત્ર સુધી લઈ જાય છે. એટલે ચારિત્ર અને જ્ઞાન આ બંનેની વાત આમાં ચાલી રહી છે કે કઈ રીતે એ આગળ વધતા 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 પૂર્ણતા તરફ આગળ વધે છે. જ્ઞાન જે છે એ કઈ રીતે આગળ શુદ્ધ થાય છે અને ચારિત્ર કેવી રીતે શુદ્ધ થાય છે એ વાત આપણે અહીંયા સમજાવી. એ ભાઈ, તે વિશુદ્ધતામાં શુદ્ધતા માની કે નહીં? એટલે હવે એમ કેવું છે કે જે વિશુદ્ધતા છે એની અંદર શુદ્ધતા છે, એટલે આપણે પણ સમજીએ છીએ કે સ્વીકારેલું જ છે આપણે તો, કે ભાઈ વિશુદ્ધતા કહેતા એ અશુદ્ધિ ઘટવી અને શુદ્ધતાની વૃદ્ધિ થવી, એટલે શુદ્ધતા હોય તો આગળ વૃદ્ધિ થાય ને, વિશુદ્ધતામાં શુદ્ધતા હોય તો શુદ્ધતાની વૃદ્ધિ થાય ને. એટલે હવે કહે છે કે જો ભાઈ તે હવે આ માન્યું કે નહીં વિશુદ્ધતામાં શુદ્ધતા માની કે નહીં, જો તેને માની તો કાંઈ અન્ય કહેવાનું કાર્ય નથી, જો તે નથી માની તો તારું દ્રવ્ય એ પ્રકારે પરિણમ્યું છે, ત્યાં અમે શું કરીએ, જો માને તો શાબાશ. એ અહીંયા એ દ્રવ્યાર્થિકની ચૌભંગી પૂર્ણ થઈ. અહીંયા ચૌભંગીની તો વાત કરી પણ બીજી બધી વાત સાથે ઘણી બધી સમજાવી, ચૌભંગી દ્વારા આપણને બહુ સરસ વાત આપી. અહીંયા છેલ્લા પાના ઉપર અહીંયા કહે છે કે નિમિત્ત ઉપાદાનનો શુદ્ધ અશુદ્ધ રૂપ વિચાર જે આપણે પહેલા કરી લીધો છે, માત્ર વાંચીશું તોય બધાને સમજાઈ જાય તેવી વાત છે. નિમિત્ત ઉપાદાનનો શુદ્ધ અશુદ્ધ રૂપ વિચાર એમાં કહે છે કે હવે પર્યાર્થિક નયની ચૌભંગી સાંભળો, પર્યાર્થિક નયની ચૌભંગી સાંભળો. એક વક્તા પહેલું કહે છે અહીંયા એક પહેલામાં કે એક વક્તા અને શ્રોતા બંને અજ્ઞાની, પહેલામાં બંને અજ્ઞાની કહી લઈએ, ત્યાં તો નિમિત્ત અને ઉપાદાન બંને અશુદ્ધ. બીજું વક્તા અજ્ઞાની, કહેનારો વક્તા જે છે એ અજ્ઞાની, અને પેલો સાંભળનારો શ્રોતા જ્ઞાની, તેમાં નિમિત્ત અશુદ્ધ થયું અને ઉપાદાન શુદ્ધ થયું. ત્રીજું કહે છે ત્રણ, વક્તા જ્ઞાની, કહેનારો જ્ઞાની, વક્તા બોલનારો જ્ઞાની અને શ્રોતા અજ્ઞાની. મહાપુરુષ પાસે આપણે બેઠા હોઈએ ત્યારે આપણે આ સમજી લેવાનું, શું વક્તા જ્ઞાની અને શ્રોતા અજ્ઞાની, ત્યાં નિમિત્ત શુદ્ધ અને ઉપાદાન અશુદ્ધ. આ દશા જ વર્તે છે મોટા ભાગે, આને કારણે થઈને જીવને રખડવાનું થાય છે. એને નિમિત્ત તો શુદ્ધ મળ્યું છે, નિમિત્ત તો શુદ્ધ મળ્યું, પણ પોતાનું ઉપાદાન જ અશુદ્ધ રહ્યું, એટલે શું થાય? એ સમોસરણમાં જઈ આવ્યો, ભગવાન વક્તા જ્ઞાની અને પોતે શ્રોતા અજ્ઞાની, એટલે એમાં નિમિત્ત શુદ્ધ અને ઉપાદાન અશુદ્ધ. હવે જો એનું એ વખતે ઉપાદાન શુદ્ધ હોય, ઉપાદાન તૈયાર હોય, તો એ તરત ગ્રહણ કરી લે. ચોથું અહીંયા કહે છે કે વક્તા જ્ઞાની અને શ્રોતા પણ જ્ઞાની, જેમનો પુરુષાર્થ એ તરફ વળ્યો છે, જેમનો મોક્ષ માર્ગ તરફ પુરુષાર્થ વળ્યો છે, એમને આવું હોય કે એમને જ્ઞાની વક્તા મળ્યા હોય અને પોતે પણ એ પ્રમાણે જ્ઞાન માર્ગમાં હોય, એટલે બંને જ્ઞાની, ત્યાં તો નિમિત્ત અને ઉપાદાન બંને શુદ્ધ. તો એ પ્રમાણે પર્યાર્થિક ચૌભંગી કહેવામાં આવી. આ દશા જીવની હોય છે, આ જે પર્યાર્થિક નહીંથી જે ચૌભંગી કહી ને, એવી જુદી જુદી દશા એ જીવ ની હોય છે. એટલા માટે આ કહેવામાં આવ્યું. આ ચૌભંગી કહેવા પાછળનું રહસ્ય શું છે? તો કે ભાઈ જીવની આવી જુદી જુદી અવસ્થા હોય છે, એમાંથી તું તારી અવસ્થા ડિસાઈડ કર ને. હવે તું નક્કી કર કે તું કઈ અવસ્થામાં છે ને, કઈ અવસ્થા હોવી જોઈએ. આ ચાર પ્રકારની અવસ્થા શા માટે આપણે સમજીએ છીએ? આ ચૌભંગી જાણીને આપણે પ્રયોજન શું સિદ્ધ કરવાનું? કે આપણે આપણી અવસ્થા ચૌભંગીમાંથી પસંદ કરવી કે આવી અવસ્થા હોય તો સારું, બરાબર છે ને? એટલા માટે આ બધું આપણને કહેવામાં આવ્યું. અને એમાં બીજી કેટલી બધી વસ્તુ આપણને સરસ રીતે બનારસીદાસજીએ સમજાવી દીધી. તો આજે અહીંયા સ્વાધ્યાય આપણો પૂરો થાય છે. મોક્ષમાર્ગ પ્રકાશક આ શાસ્ત્રનો આપણે ખૂબ સારી રીતે અભ્યાસ કર્યો, વિચાર કર્યો. હવે આનો સ્વાધ્યાય કરતી વખતે મારી ઘણી બધી ભૂલ થઈ હશે, ઘણી ક્ષતિઓ રહી ગઈ હશે, તો એ ક્ષતિઓ માટે હું બધાની હાથ જોડી અને ક્ષમા માંગુ છું. બધાને ખાસ કહું છું કે એ ક્ષતિઓ અને ગૌણ કરી અને જે કંઈ સારી વાત સમજાઈ હોય એને તમે એમ માનજો કે એ તમારી યોગ્યતાને કારણે તમને એ વાત સમજાય છે, એમાં કોઈ મારું પ્રયોજન કે મારા કારણે તમને સમજાય છે એમ ન લેશો. અને વધારે ને વધારે તમે એમ સમજજો કે એવી યોગ્યતા જો તમને પ્રાપ્ત થઈ છે તો પ્રભુ આગળ એમાં વધારે વિશિષ્ટ અભ્યાસ કરવાથી ઘણું પ્રાપ્ત થશે. બને તો આખો મોક્ષ માર્ગ પ્રકાશક ફરીથી વાંચવા આનો વિચાર રાખજો. તો આપણે આજે અહીંયા સ્વાધ્યાય પૂરો કરીએ છીએ અને સવારના સ્વાધ્યાય જે છે હવે આપણે એની પણ પૂર્ણાહુતિ કરીએ છીએ, એટલે આજે છેલ્લો સ્વાધ્યાય પતી જાય છે. હવે સાંજનો સ્વાધ્યાય આપણો જે નિયમિત છે એ પ્રમાણે આપણે સાંજના સ્વાધ્યાયમાં આપણે મળીશું. આજે સાંજે પણ આપણે મળીશું સમયસારના સ્વાધ્યાયમાં. સુખધામ બોલીએ.
સુખધામ અનંત સુસંત ચરી દિન રાત રહે તદ ધ્યાન મની પ્રશાંતિ અનંત સુધામય જે પ્રણમુ પદ તે વરતે જયતે પ્રણમુ પદ તે વરતે જયતે
જય જિનેન્દ્ર.